31/8/1996 શ્રી સમયસર સંવર અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું લંડનમાં પ્રવચન.
સમય સાર પરમાગમ સંવર અધિકારની શરૂઆતની ત્રણ ગાથા છે. ગાથા 181, 182, 183, પાનું 286. સંવર એટલે આત્મશુદ્ધિ. સંવરનો પોઝિટિવ અર્થ એ થાય છે, પોઝિટિવલી જોઈએ તો સંવર એટલે આત્મશુદ્ધિ. નેગેટિવ સેન્સથી જોઈએ તો સંવર એટલે આશ્રવનો નાશ કરવો. તે એક જ અવસ્થાના, એક જ પર્યાયના એ બે પાસા છે. આત્માની શુદ્ધિ કહો, ધર્મ કહો, તેને સંવર કહે છે. જ્યારે આત્માની શુદ્ધિ થાય છે ત્યારે અશુદ્ધિનો નાશ થાય છે, એટલે નાસ્તિથી એને અશુદ્ધિનો નાશ કહીએ. આ વ્યાખ્યા ઉપાદાનની અપેક્ષાએ થઈ. નિમિત્તની અપેક્ષાએ દ્રવ્ય કર્મના પરમાણુનું આવવું અટકી જાય, ન આવે, એટલે આશ્રવનો અભાવ. શાસ્ત્ર ભાષાએ તેને આશ્રવનો અભાવ કહીએ, એને સંવર કહે છે. સાદી ભાષામાં આપણે એમ કહી શકીએ કે સંવર એટલે આત્માનો ધર્મ, આત્માની શુદ્ધિ. આ અધિકારની શરૂઆતમાં જ ભગવાન કુંદકુંદ આચાર્ય સકળ કર્મના સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન, તેની પ્રશંસા કરે છે. શું કહે છે કે જે સંવર થાય છે આત્માને, તેનો ઉપાય, તેનું કારણ ભેદ વિજ્ઞાન છે, એટલે અહીંયા ભેદ વિજ્ઞાનની ચર્ચા કરશે. જોકે આચાર્ય ભગવાને આ પરમાગમના બધા જ અધિકારમાં ભેદ જ્ઞાનનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. જીવ અધિકારમાં, અજીવ અધિકારમાં, પુણ્ય પાપ અધિકારમાં, આશ્રવ, સંવર, નિદ્રા, બંધ, મોક્ષ અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, આ બધા જ અધિકારમાં ભેદ જ્ઞાનની ચર્ચા તે તત્વના દ્રષ્ટિકોણથી કરી છે. એટલે નવે તત્વના અધિકાર છે આ શાસ્ત્રમાં. એ ઉપરાંત કર્તા કર્મનો અધિકાર છે અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર છે. તત્વદ્રષ્ટિએ નવે તત્વથી અને કર્તા કર્મપણાથી તથા શુદ્ધ જ્ઞાનના નિરૂપણથી ભેદ વિજ્ઞાન ઉપર હાઈલાઈટ આપ્યું છે. કેમ કે આ શાસ્ત્ર છે એ ઉત્કૃષ્ટ કોટિના મુમુક્ષુને જ્ઞાનદશા પ્રાપ્ત થાય, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય એવા ખાસ મુદ્દા ઉપર રચાયેલું શાસ્ત્ર છે. ભેદ વિજ્ઞાન એ ઉચ્ચ કોટિના મુમુક્ષુ જીવનું સ્ટેજ છે અને ભેદ વિજ્ઞાન સતત કરવામાં આવે તો અવશ્ય આત્માનુભવ થાય, સમ્યક દર્શન થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય. એ પહેલા જગન્ય મુમુક્ષુ દશા અને મધ્યમ મુમુક્ષુ દશામાં ભેદ વિજ્ઞાનનો પ્રયોગ થઈ શકતો નથી. ભેદ વિજ્ઞાન છે એ માત્ર વિચાર નથી, માત્ર વાંચન નથી, માત્ર ચર્ચા નથી. ભેદ વિજ્ઞાન છે એ વિચાર વાંચનથી આગળ એક કદમ, એક સ્ટેપ આગળ છે, જેને આપણે પ્રયોગ કહી શકીએ. એટલે ભેદ વિજ્ઞાન છે એ પ્રયોગ છે, પ્રયોગરૂપ છે, અને તે પણ વારંવાર કરવાનું હોવાથી પ્રયોગની પ્રેક્ટિસ રૂપે છે. હવે એને જ સ્પષ્ટ કરવા માટે, પ્રેક્ટિસને જ સ્પષ્ટ કરવા માટે એક બીજા દ્રષ્ટિકોણથી વિચારીએ કે આત્મા અને રાગાદી વિભાવ, આત્મા અને દેહાદી સંયોગ, એ બંને વચ્ચે અભેદ અનુભવ જ્ઞાન થઈ રહ્યું છે. એટલે અભેદ જ્ઞાન થઈ રહ્યું છે, પણ તે અનુભવનું પ્રેક્ટિસ રૂપ જ્ઞાન છે. અજ્ઞાન દશામાં બધા જ જીવોની ઊંધી પ્રેક્ટિસ ચાલુ હોય છે. ઊંધી પ્રેક્ટિસ એટલે શું? કે જે જે કર્મનો ઉદય આવે છે તેમાં જે તે પ્રકારના જીવ રાગ દ્વેષ મોહના પરિણામ કરે છે તેની સાથે તે એકત્વ કરે છે, તન્મય થઈને અનુભવ કરે છે. એકત્વ કરે છે એટલે તન્મય થઈને અનુભવ કરે છે. શરીરાદિ સંયોગ છે, શરીર, કુટુંબ, પરિવાર, મકાન, સંપત્તિ, આબરૂ, કીર્તિ, કપડાં, દાગીના વગેરે, જે કાંઈ સંયોગો પ્રારબ્ધવશાત કહેવાય છે કે આ ફલાણાના છે, ફલાણા ભાઈનું ઘર છે, ફલાણા ભાઈનું શરીર છે, ફલાણા ભાઈનો પરિવાર છે, ફલાણાની સંપત્તિ છે, છે નહીં પણ એમ કહેવાય છે વ્યવહારથી, તેની સાથે પણ પોતાપણાનો ભાવ થાય છે, પોતાપણાનો ભાવ રહે છે, એ પણ ઊંધી પ્રેક્ટિસ ચાલે છે. અને આ ઊંધી પ્રેક્ટિસ દરરોજ સતત ચાલે છે. ક્યારથી ચાલે છે? અનંતકાળથી ચાલે છે. અને આ ભાવમાં ચાલુ છે એ અનુભવ તપાસતા, જો અનુભવને તપાસવામાં આવે તો સ્પષ્ટ સમજાયું છે કે ઊંધી પ્રેક્ટિસ ચાલુ છે. ઊંધી પ્રેક્ટિસથી જે નુકસાન થઈ રહ્યું છે, નુકસાન નવા કર્મો બંધાય છે તે દ્રવ્ય નુકસાન થાય છે, અને આત્માને અશાંતિ થાય છે, દુઃખ થાય છે, એ ભાવમાં નુકસાન છે. અહીંયા નુકસાન સુખ દુઃખનું છે, રૂપિયાના પાયનું નથી. એ નુકસાન આપણું ચાલુ છે. ઊંધી પ્રેક્ટિસ હોવાને લીધે એ નુકસાન ચાલુ છે. સમયે સમયે ઘણા કર્મ બંધાય છે અને આત્માને, આત્માની શાંતિ મળવાને બદલે અશાંતિની પ્રાપ્તિ પ્રત્યક્ષપણે થઈ રહી છે. જે પ્રત્યક્ષ થઈ રહી હોય એને બીજું પ્રમાણ આપવાની કે દાખલો આપવાની જરૂર નથી, કેમ કે એ પ્રત્યક્ષ છે. મુમુક્ષુની શરૂઆતની ભૂમિકામાં આ વિષય વિચાર દ્વારા સમજાય છે, ત્યારે સમજીને સંમત કરે છે ત્યારે એ મુમુક્ષુની શરૂઆતની દશા થાય છે. ત્યાર પછી સમજણને ચારે પડખેથી વિચારીને એનો નિર્ણય કરવામાં આવે, અને નિર્ણય અનુસાર પોતાની સમજણને લાગુ કરવામાં આવે, એનો અમલ કરવામાં આવે, એટલે ડિસિશન લીધા પછી સ્ટેજ ઓફ એક્ઝિક્યુશન, એક્ઝિક્યુટિવ સ્ટેજમાં પ્રવેશ થાય ત્યારે મુમુક્ષુની મધ્યમ કક્ષાની ભૂમિકા આવે છે. અને એ પ્રેક્ટિસ ચાલુ થયા પછી ભેદવિજ્ઞાનનો સ્ટેજ આવે ત્યારે ઉત્કૃષ્ટ કોટિની, ઉત્કૃષ્ટ કક્ષાની ભૂમિકા ઉત્પન્ન થાય છે. આ શાસ્ત્ર, આ પરમાગમ ઉત્કૃષ્ટ કોટિમાં, ઉત્કૃષ્ટ કક્ષામાં આવેલા મુમુક્ષુને સંબોધીને આચાર્યશ્રીએ લખેલું છે કે જેથી તે મુમુક્ષુ મુમુક્ષુની ભૂમિકાથી પાર થઈને જ્ઞાન દશાને પામે, મોક્ષ માર્ગની દશાને પામે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનને પામે. આટલું સ્પષ્ટીકરણ થયા પછી હવે આપણે આ અધિકારનો પ્રારંભ કરીએ છીએ કે સંવરણનો ઉત્કૃષ્ટ ઉપાય અથવા સંવરણનું ઉત્કૃષ્ટ કારણ ભેદ વિજ્ઞાન છે. એમ આચાર્ય મહારાજ ગાથાના હેડિંગમાં એ વાતની સૂચના કરે છે આપણને, અને ગાથામાં વિસ્તારથી એ વિષયને સમજાવશે, થિયરેટિકલી પણ સમજાવશે અને પ્રેક્ટિકલી એનો પ્રેક્ટિસ પ્રેક્ટિકલ કેમ થાય છે એ પણ સમજાવશે. ઉપયોગે ઉપયોગો કોહાદિસુ નથી કોવી ઉપયોગો કોહો કોહે છે વહી ઉપયોગે નથી ખલુ કોહો. ત્રણ ગાથા સાથે છે. અઠવ્યપે કમે નોકમે ચાવી નથી ઉપયોગો ઉપયોગમ્ય કમમ નોકમમ ચાવી નો અથી એદમ તો અવિપરીતમ નાણમ જૈયા દુહોદી જીવસ તૈયાર ન કિંચી કુબદી ભાવમ ઉપયોગ શુદ્ધપ્પા. ગાથા બધા સાથે બોલશું. ઉપયોગમાં પ્રયોગ કો પ્રયોગ નહીં ક્રોધાભિમાં હે ક્રોધ ક્રોધ નહીં જનિષ્ઠ ક્રોધ નહીં ઉપયોગમાં ઉપયોગ છે ગાથાર્થ. ગાથા છે, ગાથાના શબ્દોના અર્થને ગાથાર્થ કહે છે અને એના ઉપર આચાર્ય મહારાજ અમૃતચંદ્રાચાર્ય દેવની નું સ્પષ્ટીકરણ છે એને એની ટીકા કહેવામાં આવે છે. ચાલતા સ્વાધ્યાય દરમિયાન કોઈને ચાલતા વિષયમાં પ્રશ્ન હોય તો પૂછવાની છૂટ છે. એવું નથી કે માત્ર સાંભળ્યા જ હતું, કોઈ પણ વાત ન સમજાય અથવા વધારે સ્પષ્ટ કરવા જેવી લાગે તો પૂછી શકાશે. ગાથાર્થ એ છે કે ઉપયોગ ઉપયોગમાં છે. હવે શાસ્ત્રમાં શાસ્ત્રની પરિભાષા હોય છે, જોકે આત્માનો ધર્મ કરવો, આત્માનું જ્ઞાન કરવું, એક ટેકનિકલ સબ્જેક્ટ છે, કામ કરવાની કોઈ ટેકનિક છે આમાં, અને ટેકનિકલ સબ્જેક્ટ વિષય ઉપર જ્યારે શાસ્ત્ર લખવામાં આવે, ગ્રંથ લખવામાં આવે, મોટું પુસ્તક લખવામાં આવે ત્યારે ટેકનિકલ ભાષાનો ઉપયોગ થાય એ બહુ સ્વાભાવિક છે. ડૉક્ટરો ડૉક્ટરી ભાષામાં રિપોર્ટ લખે અને વકીલો કોર્ટની ભાષામાં આર્ગ્યુમેન્ટ કરે, એમ અહીંયા પણ આચાર્ય મહારાજ શાસ્ત્રીય પરિભાષામાં આ વાત કરે છે. ઉપયોગ એટલે જ્ઞાનની પર્યાય અથવા જ્ઞાનની અવસ્થા અથવા જ્ઞાનનો વ્યાપાર. આત્મા છે, એક વસ્તુ છે, એને પોતાના અનંત શક્તિઓ છે અને એની અવસ્થાઓ છે. આ રીતે કોન્સ્ટિટ્યુશનલી જીવ નામના પદાર્થનું સાયન્સ છે. જે જૈન ધર્મ છે એને સમજાવવા માટે મહાન આચાર્યોએ અને મુનિઓએ ત્રણ વાતનો આધાર લીધો છે. એક તો પદાર્થના વિજ્ઞાનના આધારે સમજાવે છે, બીજું કેટલોક વિષય ગણિતના આધારે પણ સમજાવે છે, એ ઉપરાંત ઉપદેશનો ઘણો વિષય ન્યાયના આધારે સમજાવે છે. એટલે સાયન્સ છે આમાં ઇન્વોલ્વ થયેલું, લોજિક આમાં ઇન્વોલ્વ થયેલું છે અને આમાં મેથેમેટિક્સ પણ આમાં ઇન્વોલ્વ થયેલું છે. જોકે જૈન ધર્મનો વિષય ગણિતાનુયોગ જેને કહેવામાં આવે છે એમાં ઘણી વાતો બિયોન્ડ મેથેમેટિક પણ છે. એટલે આ વિષયને સમજાવવા માટે આ ત્રણ પ્રકારના આધારોથી વિષયને બહુ સ્પષ્ટ અને સોલિડ રીતે સમજાવવામાં આવ્યો છે. ઉપયોગ એટલે શું? કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવામાં આવે તો આત્માની જ્ઞાન શક્તિના પરિણામને ઉપયોગ કહેવામાં આવે છે. આત્મા એક પદાર્થ છે, જેમ પરમાણુ એક પદાર્થ છે, જળ પદાર્થ છે, એમ આત્મા એક ચેતન પદાર્થ છે અને પરમાણુને જેમ એની અનંત શક્તિ છે, જેને આપણે એટોમિક એનર્જી કહીએ છીએ, એમ આત્મામાં પણ અનંત એનર્જી છે. એમાં જ્ઞાન નામની એક શક્તિ છે, સુખ નામની શક્તિ છે, પુરુષાર્થ નામની શક્તિ છે અને એવી એવી ઘણી અનંત શક્તિઓ છે. આચાર્ય દેવે પરિશિષ્ટમાં એની 47 શક્તિઓનું વર્ણન કરેલું છે આ જ શાસ્ત્રની અંદર. એ ઉપયોગ જે જ્ઞાનની પર્યાય છે, જ્ઞાનની અવસ્થા છે, જ્ઞાનની એક પોઝિશન છે, કહે છે કે એ ઉપયોગ છે, એ ઉપયોગમાં છે. એમ કેમ કહ્યું? કે સાથે સાથે બીજો એક વિભાવ, ક્રોધ, રાગ, દ્વેષ, મોહ એવો એક વિભાવ પણ સાથે સાથે જ હોય છે, એમાં ઉપયોગ નથી. જ્ઞાનની પર્યાય ક્રોધમાં નથી અને ક્રોધની પર્યાય જ્ઞાનમાં નથી, એમ કહેવું છે આ ગાથામાં. પહેલી ગાથામાં 181 ગાથામાં એમ કહેવું છે કે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધ આદિક જે કોઈ પણ પ્રકારનો જે વિભાવ થાય છે એમાં કોઈ ઉપયોગ એટલે જ્ઞાનનો કોઈ પર્યાય નથી અથવા ઉપયોગનો જ્ઞાનની પર્યાયનો કોઈ અંશ પણ નથી. વળી ક્રોધ ક્રોધમાં છે, વિજ્ઞાન ન સમજી શકીએ તો પણ, અઘરું પડે કદાચ કોઈને વિજ્ઞાન સમજવું, તો પણ અનુભવ જ્ઞાનથી સમજી શકાય એવો વિષય છે ને, એમાં વધારે ભણતરની જરૂર નથી. વિજ્ઞાનમાં તો સાયન્સ ભીણા હોય તો સમજવું સહેલું પણ પડે અને સ્પષ્ટ પણ વધારે થાય. પણ કોઈ ન ભણ્યા હોય તો પણ આ એક અનુભવમાં આવતા ભાવોની વાત ચાલે છે. જ્ઞાન પણ આપણા અનુભવમાં આવે છે અને ક્રોધ આપણને થાય છે, ગુસ્સો આવે છે, લો રાગ થાય છે, દ્વેષ થાય છે, એ પણ આપણા અનુભવમાં આવે છે. આદિકમાં એવા બધા ભાવ લઈ લેવા. જ્ઞાનમાં ક્રોધ નથી અને ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં ખરેખર નિશ્ચય છે એટલે ખરેખર ક્રોધ નથી. જ્ઞાન ક્રોધમાં નથી અને ઉપયોગમાં ક્રોધ પણ નથી, એમ સામે સામે બંને ભિન્ન અવસ્થાઓ છે, બંને ભાવો ભિન્ન ભિન્ન છે, એકમાં બીજાનો સદંતર અભાવ છે એમ કહેવું છે. સમજાય એવી વાત છે કે બે જુદી જુદી જાતના ભાવ છે, બંનેના સ્વભાવો જુદા છે. જ્ઞાનમાં જાણવાનો સ્વભાવ છે, ક્રોધમાં નહીં જાણવાનો સ્વભાવ છે, ક્રોધ નથી જાણતો. અથવા જ્ઞાન ક્રોધને જાણે છે કે કેટલો તીવ્ર ગુસ્સો થયો કે મંદ ગુસ્સો થયો, પણ ક્રોધ નથી જાણતો કે જ્ઞાન કેટલું થયું. તેથી બંને ભાવોના સ્વભાવો તદ્દન ભિન્ન ભિન્ન છે, જુદા જુદા છે. બંને જુદા હોવા છતાં બંનેનો જુદાપણે અનુભવ ન થવો તેનું નામ વિપરીત જ્ઞાન અથવા અજ્ઞાન છે. અને બંને જુદા હોવા છતાં બંનેનો જુદો જુદો અનુભવ થવો તેનું નામ યથાર્થ જ્ઞાન છે. અને એવું જો જ્ઞાન કરવામાં આવે તો સંવર અથવા શુદ્ધોપયોગ અથવા આત્મજ્ઞાન અથવા ધર્મ પ્રગટ થાય. બને એટલું સહેલું કરવાનો પ્રયત્ન કરું છું સાદી ભાષામાં, કે આ બે ભાવો છે એનો આપણે અનુભવ ઉલટો કરીએ છીએ. ભાવ બે છે અને બેનો જુદો જુદો અનુભવ ચાલતો નથી. તપાસી લ્યો પ્રેક્ટિકલી તો બંનેનો જે અભેદ અનુભવ છે એને શાસ્ત્ર ભાષામાં એકત્વ કહે છે. તે એકત્વ બીજા તમામ દોષોનું મૂળ છે. જ્ઞાનનું વિભાવ સાથે એકત્વ થવું તે તમામ પ્રકારના દોષોનું મૂળ કારણ છે. દોષ અને દુઃખ એક સિક્કાની બે બાજુ હોય તેમ હંમેશા સાથે સાથે રહે છે. શાસ્ત્રમાં એને અવિનાભાવી કહે છે. અને નિર્દોષતા અને સુખ હંમેશા સાથે રહે છે, એક સિક્કાની બે બાજુની જેમ. એટલે જેને દુઃખ ન જોઈતું હોય તેને માટે આ વાત છે. ગુરુદેવ શ્રી હંમેશા કહેતા કે આ વાત દુઃખનો નાશ કરવા માટે, સંસારી જીવોના દુઃખનો નાશ કરવા માટે અને આત્માની સુખ શાંતિનો અનુભવ કરાવવા માટે કહેવામાં આવે છે. હંમેશા એમ કહેતા. એટલે આપણા મતલબની વાત છે. કોઈને પણ પૂછો સુખ દુઃખનો પ્રોબ્લેમ કોને નથી કયો, દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છે, સદાને માટે સુખ જોઈએ છે, એ બધાનો પ્રોબ્લેમ છે. એ પ્રોબ્લેમને જિનાગમમાં એટલે જૈન શાસ્ત્રોમાં વિજ્ઞાનથી, ગણિતથી અને લોજિકથી સોલ્વ કરવામાં આવેલો છે. દુનિયામાં બુદ્ધિશાળી માણસો ઘણા છે. ઘણા બુદ્ધિશાળી માણસો હોવા છતાં પણ સુખ દુઃખનો પ્રોબ્લેમ દુનિયાદારીની રીતે સોલ્વ થતો નથી એ આજની જગતની પરિસ્થિતિ જાહેર કરે છે, સાબિત કરે છે. કારણ શું? કારણ એ છે કે સુખના વિષયમાં જે કાંઈ નિશ્ચય કરવામાં આવ્યો છે, કોન્સેપ્ટ છે, એ મિસકોન્સેપ્ટ છે, વિપરીત નિશ્ચય છે. એટલા માટે વિપરીત નિશ્ચયને એમને એમ રાખીએ ને એના આધારે સુખ દુઃખનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું કોઈ દિવસ બની શકે નહીં. કોઈ પણ જીવના માટે, કોઈ પણ નવા માણસ માટે પણ જો સુખ દુઃખનો પ્રોબ્લેમ વૈજ્ઞાનિક રીતે, સાયન્ટિફિકલી એકદમ સ્પષ્ટ થતો હોય, એ પ્રોબ્લેમ સોલ્વ થતો હોય, તો કોઈના માટે પણ આ ઇન્ટરેસ્ટનો વિષય બની શકે છે. મને તો એ જ રીતે આ ઇન્ટરેસ્ટનો વિષય બન્યો છે. એટલે કહું છું કે સુખ દુઃખનો પ્રોબ્લેમ કોને નથી, બધાને છે. અને હંમેશને માટે એનું જો નિરાકરણ થતું હોય, સોલ્યુશન મળતું હોય, તો એના જેવી ઇન્ટરેસ્ટની બીજી કોઈ વાત નથી. એ સમજાવવાની ભાગ્ય જ જરૂર છે આજે કે ઘણી સંપત્તિ હોવા છતાં માણસ સુખી નથી, એ સમજાવવાની, સાબિત કરવાની આજે જરૂર નથી. અને ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો જરૂર છે જ નહીં, એને લોકો બેચેન છે. અહીંયા સંપત્તિ ઓછી નથી, ઘણી છે, પણ લોકોને બેચેની પણ એટલી જ છે. એટલે ભારતમાં આપણા મહાન આચાર્યો, આપણા ગુરુઓ, એમણે આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, સોલ્વ કર્યો છે ને, એમણે એ સાબિત કરી બતાવ્યું છે. જુઓ, ભગવાન કુંદકુંદાચાર્ય દેવનું ચિત્ર છે ને, કુંદકુંદાચાર્ય દેવનું ચિત્ર છે, એમની પાસે વસ્ત્ર નથી, એમને રહેવા માટે ઘર નથી, અને જમવા માટેની કોઈ પણ વ્યવસ્થા એ કોઈને સ્વીકારતા નથી. એમણે રાખી તો નથી, પણ સ્વીકારતા પણ નથી કોઈને. જેને આપણે એમ્યુનિટીઝ ઓફ લાઈફ કહીએ છીએ, એ મકાન, કપડાં, શું અને અનાજ, આટલું તો ઓછામાં ઓછું આપણે જોઈએ. હવા પાણી તો એમને કુદરત આપે છે, એટલે એને આપણે મેળવવા માટે બહુ પ્રયત્ન નથી કરતા. પણ ઠંડી હવાને ગરમ કરવાનો પ્રયત્ન કરીએ અને ગરમ હવાને ઠંડી કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પર્યાયાંતર કરવાનો. બાકી ચીજ તો એમને મળે છે બેઝિકલી. એમને, એમની જે વર્તમાન સ્થિતિ છે, ઇટ ડઝ પ્રૂવ, સાબિત કરે છે કે જુઓ, આ મકાન, કપડાં અને અનાજ વગર હું સુખી છું, અને તમારા કરતાં વધારે સુખી છું. કેટલા સુખી છે? ગુરુદેવ કહેતા કે શાંતિના ફુવારા નીચે બેઠેલા છે, પ્રદેશે પ્રદેશેથી શાંતિના ફુવારા, આત્મશાંતિના ફુવારા છૂટે છે એમને જંગલમાં રહીને. ટાળ તડકો એમને ખબર નથી પડતી કે ગરમી પડે છે કે ઠંડી પડે છે, એટલા માટે વસ્ત્ર નથી પહેરતા. કહેવાનો મતલબ શું છે? એ તો બહુ ઊંચી દશા છે, પણ એ એક, જેમણે આ શાસ્ત્ર લખ્યું છે એમણે એ વાત સાબિત કરીને લખ્યું છે. એટલા માટે એ વાત કહેવાની જરૂર છે કે એ વાતમાં શંકા કરવાની જરૂર ન પડે, શંકા કરવાનો અવકાશ ન રહે. એટલા માટે એટલે અહીંયા પણ એમ કહેવું છે કે અનુભવ પદ્ધતિથી જોવામાં આવે, વિચારવામાં આવે એમ નહીં, અનુભવ વિચારથી આગળ જઈને વાત છે. એકદમ અનુભવ પદ્ધતિથી જોવામાં આવે તો જ્ઞાન છે, ઉપયોગ છે, એમાં ક્રોધ નથી, અને ક્રોધનો ભાવ છે તેમાં જ્ઞાન નથી. બંને જુદા હોવાથી બંનેને જુદા અનુભવ કરવાનો અહીંયા આચાર્ય મહારાજ ઉપદેશ આપે છે. અને આપણે જે અનુભવની ભૂલ છે એ અનુભવની ભૂલ મટાડવાની વાત છે. અનુભવની ભૂલ આપણે કરી રહ્યા છીએ. શાસ્ત્ર બરાબર સમજાય તો સમજણની ભૂલ ટળી જાય. ગેરસમજણ છે એ સાચી સમજણથી પાડવાની કરી છે. ત્રણ ગાથામાં ત્રણ પ્રકારે વાત કરી છે. બીજી ગાથામાં એમ કહે છે કે આઠ પ્રકારના જે કર્મ છે, જ્ઞાનાવરણી, દર્શનાવરણી, અંતરાય, મૌની, ચાર ઘાતી છે, નામ, ગોત્ર, વેદની ને આયુષ્ય, એ ચાર અઘાતી કર્મ છે. એવા આઠે પ્રકારના કર્મનો ઉદય આપણને ચાલુ છે. કોઈ પણ સંસારી જીવને આઠે પ્રકારનો ઉદય ચાલુ છે. અઘાતી કર્મને આપણે અઘાતી કર્મના ઉદયમાં વેદની કર્મમાં સાતા અસાતા એટલે માંદગી કે તંદુરસ્તી આવે છે, જે શરીરને લગતી વાત છે. એવી જ રીતે આયુષ્ય કર્મથી આપણું વ્યવહારિક જીવન ચાલી રહ્યું છે. આયુષ્ય કર્મ નથી અને એ ઉદય જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આ શરીરનો અને આત્માનો સંયોગ રહેશે. એવા જે આઠે પ્રકારના કર્મ છે એ જળ પરમાણુની અવસ્થા છે. આત્મા ચૈતન્ય પદાર્થ હોવાથી તેનાથી જુદો છે, એનો જુદાપણે અનુભવ કરવો જોઈએ. આ શરીર મારું છે એવો અનુભવ કરવો તે વિપરીત અનુભવ છે. કેમ કે હું ચૈતન્ય આત્મા છું અને શરીર છે તે જળ છે. પણ તે પ્રકારની સાચી સમજણ અને સાચા અનુભવનો અભાવ હોવાને લીધે જીવ અનાદિથી વિપરીત સમજણ અને વિપરીત અનુભવ કરી રહ્યો છે અને તેથી તે દુઃખ પામે છે. ખોટી સમજણથી દુઃખ પામે છે. એટલું જ નહીં, અનેક પ્રકારના દોષ પણ ખોટી સમજણથી જ કરે છે. અને એ દોષના ફળમાં ચાર ગતિની અંદર જન્મમરણ કરે છે. એ પણ મૂળમાં આ અજ્ઞાનનું અને મિથ્યાત્વનું જ કારણ છે. આચાર્ય મહારાજ સાચે રસ્તે સાચે માર્ગે ચડાવવા માટે આ સ્થળે ઉપદેશ આપે છે કે આઠે પ્રકારના કર્મ તેમજ નો કર્મ એટલે કર્મનું ફળ, શરીર અને બીજા સંયોગો, અનુકૂળતાઓ અને પ્રતિકૂળતાઓ, એ બધાને નો કર્મ કહે છે. તેમાં પણ ઉપયોગ એટલે જ્ઞાન નથી, કેમ કે એ બધી જડની અવસ્થા છે, એમાં પણ જ્ઞાન નથી. અને ઉપયોગમાં એટલે જ્ઞાનમાં કર્મ તેમજ નો કર્મ નથી. આવું અવિપરીત જ્ઞાન, અવિપરીત એટલે સાચું, આવું સાચું જ્ઞાન જ્યારે જીવને થાય છે ત્યારે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા, એવો આત્મા લીધો અહીંયા, શરીર સ્વરૂપ નહીં, કર્મ સ્વરૂપ નહીં, પણ જ્ઞાન સ્વરૂપ એવો જે શુદ્ધાત્મા, તે ઉપયોગ સિવાય એટલે જ્ઞાન સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. એટલે કે હું જ્ઞાન કરું છું એવો એને અનુભવ થાય છે, પણ હું જ્ઞાન સ્વરૂપે હોવાથી જ્ઞાન વડે ક્રોધ કરું છું એવો અનુભવ થતો નથી. ક્રોધ ત્યાં ક્યારે થાય છે કે પોતાની ઈચ્છા પ્રમાણે પરિસ્થિતિ ન થાય, ન બને, અથવા કોઈ ન કરે ત્યારે જીવને ક્રોધ થાય છે. કેમ આમ કરો છો તમે? અહીંયા એમ કહે છે કે ભાઈ તું જ્ઞાન સ્વરૂપી છો, જડ પદાર્થમાં કાર્ય કરવું એ તારા અધિકારનો વિષય નથી, તારી પહોંચ નથી, ત્યાં તારું અસ્તિત્વ નથી. બંનેના અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. આત્માનું અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ જેને કહીએ છીએ, ચૈતન્યાત્મક છે. પરમાણુનું અસ્તિત્વ જડ છે. બંનેનો એકબીજામાં અભાવ છે, એબસન્ટ છે, ટોટલી એબસન્ટ છે. એટલે જ્યાં જે ન હોય ત્યાં તે કામ કેવી રીતે કરે? કે ન કરી શકે. આવી વસ્તુ સ્થિતિ છે. અને એ વસ્તુ સ્થિતિનું જ્યારે જ્ઞાન સાચું થાય છે ત્યારે આત્મા ક્રોધ કરતો બંધ થઈ જાય છે, ક્રોધ એને થતો નથી. એને જ્ઞાન થાય છે એવો અનુભવ થાય છે, અને જ્ઞાન માત્ર જાણવા સિવાય કાંઈ કરતું નથી. એટલે આમ કરવું કેમ ન થયું ને કેમ કરવું એ પ્રશ્ન જ્ઞાનને થતો નથી. જાણવા સિવાય આગળથી કોઈ કાર્ય કરવાની પોતાની મર્યાદા નથી, એ મર્યાદાનું જ્ઞાન થાય છે. એટલે ક્રોધાદી ભાવ થતાં બંધ થાય છે. આમ સાચી સમજણથી જીવ દોષ કરતો બંધ થાય છે, ક્રોધાદી દોષ કરતો બંધ થાય છે, તેને લઈને એને દુઃખ થતું બંધ થાય છે, અને એ દોષના ફળમાં જન્મ મરણ જે ચાર ગતિમાં કરવા પડે એ પણ બંધ થાય છે. મારું મરણ થાય છે એવા એક ખાલી મિસકોન્સેપ્ટમાં આત્મા મરતો નહીં હોવા છતાં મરવા તુલ્ય દુઃખનો અનુભવ કરે છે. અને સૌથી વધારે ભયસ્થાન એ બાબતનું સંસારમાં જીવને લાગે છે. એટલા માટે માણસ આખી જિંદગી પરિશ્રમ કરે છે, એને એક વિચાર તો આવે છે કે આખી જિંદગી પરિશ્રમ કરીને એકથી કરેલી સંપત્તિ એક ઝાટકે, એક સેકન્ડના ફ્રેક્શન ઓફ ધી સેકન્ડ મૂકીને ચાલ્યું જવાનું, અને શરીરને અગ્નિ સંસ્કાર કરી નાખે, અસ્તિત્વ ખલાસ. માણસ તરીકેના અસ્તિત્વનો, માણસ તો જળ ચૈતન્યનું પૂતળું છે, એનું અસ્તિત્વ ખલાસ થાય છે. આ પરિસ્થિતિ લાખ વાતે મંજૂર નહીં હોવા છતાં પણ, અને એ પરિસ્થિતિને અટકાવવા માટે આકાશ પાતાળ એક કરવાનો અભિપ્રાય હોવા છતાં પણ એક સેકન્ડનો ફેરફાર એમાં કોઈ કરી શકતું નથી. અને સાચી સમજણ અને સાચું જ્ઞાન નહીં હોવાથી એનું ઘણું દુઃખ થાય છે, જીવને એનું ઘણું જ દુઃખ થાય છે. એ તમામ પ્રકારના દુઃખ, સંસારના સમસ્ત પ્રકારના દુઃખ અને ક્લેશને મટાડવાનો એકમાત્ર ઉપાય હોય તો, જગતમાં ક્યાંય નથી જૈન દર્શન સિવાય, હું એક આત્મજ્ઞાન છે. આત્મજ્ઞાન છે એટલે પોતાનું સ્વરૂપ કેવું છે, જડથી અને વિભાવથી ભિન્ન, એનું સાચું જ્ઞાન કરીને એનો અનુભવ કરવો તે છે. અને એ અનુભવ થતાં જીવના બધા જ દુઃખ જન્મમરણથી માંડીને તમામ પ્રકારના ટેન્શન, બાધા, પીડા, એક્સિડન્ટ જે કાંઈ ગણો તે બધા જ દુઃખ મટે છે. આટલું મોટું એચિવમેન્ટ છે આ જ્ઞાન પ્રાપ્ત કરવાનું. જો આટલું મોટું એચિવમેન્ટ હોય તો એની પાછળ કેટલો પ્રયત્ન કરવો જોઈએ એ ભાગ્યે સમજાવવાની જરૂર છે બુદ્ધિશાળી માણસને. એટલે ત્યાં એમ કહેવાનો અભિપ્રાય છે ઈરાદો એવો છે કે આવું જ્ઞાન કરવા માટે આપણે એ જ્ઞાન કરવાની ના કાર્યને ટોપ પ્રાયોરિટી આપવી જોઈએ. આપણે ધર્મના સાધન જે કાંઈ કહેવાય છે તે કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, મંદિર આવીને ભક્તિ પૂજા પણ કરીએ છીએ, ક્યારેક વ્રત નિયમ પણ લઈએ છીએ, કરીએ છીએ, દાન ધર્મ પણ કરીએ છીએ, યાત્રા વગેરે પણ કરીએ છીએ, અનેક ધર્મના સાધનોને આપણે કરીએ છીએ. તેમ છતાં આપણું આત્મકલ્યાણ થયું નહીં હોવાથી આપણે હજી સુધી સંસારમાં પરિભ્રમણ પણ જન્મ મરણ કરી રહ્યા છીએ એ વાતની સાબિતી છે કે ધર્મ પ્રાપ્ત થયો નથી. કેમ ધર્મ પ્રાપ્ત થયો નથી? ધર્મ સાધન કરવા છતાં કેમ ધર્મ પ્રાપ્ત થયો નથી? એવો પ્રશ્ન વિચારવામાં આવે તો એનો ઉત્તર એવો છે કે આપણે ટોપ પ્રાયોરિટીમાં આ વાતને ક્યારેય લીધી નથી, સાઈડ બિઝનેસ રાખ્યો છે. મેઇન બિઝનેસ તો રોજ આપણે જે કરીએ છીએ એ કરીએ છીએ, સાઈડમાં સાઈડ બાય સાઈડ આપણે ક્યારેક મંદિર પણ આવીએ છીએ, કદાચ કોઈ રોજ પણ આવતા હશે, દૂર હોય તો જરાક રોજ ન પણ આવી શકાય, પણ ઓફિસ ગમે એટલી દૂર હોય તો રોજ જઈ શકાય, કારખાનું ગમે એટલું દૂર હોય તો તો છેટું નથી પડતો, પણ મંદિર દૂર હોય તો રોજ ના આવી શકાય. કહેવાનો આશય એટલો છે કે આપણે પ્રાયોરિટી આપી નથી. આટલું મોટું એચિવમેન્ટ હોવા છતાં એને આપણે લાસ્ટ પ્રાયોરિટીમાં મૂકીએ છીએ અને ટોપ પ્રાયોરિટીમાં આપણું રોજિંદુ જીવન ચાલે છે. બે જ પ્રાયોરિટી છે, લાસ્ટ અને ફર્સ્ટ, ટોપ અને લાસ્ટ બે જ પ્રાયોરિટી છે, વચ્ચે કોઈ છે નહીં. આવવાના હતા બે ભાઈઓ. એટલે ધર્મ સાધન કરવા છતાં ધર્મ પ્રાપ્ત નહીં થવાનું મુખ્ય કારણ આ છે. જ્યાં સુધી એ વાત આપણને આ રીતે સમજાશે નહીં અને એ રીતે એનો અમલ નહીં થાય ત્યાં સુધી ગમે તે કરશું તો તે નિષ્ફળ જશે અને સફળ નહીં થાય. અત્યાર સુધી જેમ થયું છે એમ જ બનવાનું છે.
તો એ ટોપ પ્રાયોરિટીમાં કદાચ નિવૃત્તિમાં બીજા કલાક સ્વાધ્યાય કરે, ટેપ સાંભળે અને તત્વચિંતન કરે તેમ છતાં પણ કામ ન થાય તો એમાં કેવી રીતે ટોપ પ્રાયોરિટી?
હવે એમાં પણ બે ચાર કલાક સ્વાધ્યાય કરે કે ગમે તે કરે પ્રેમચંદભાઈ, પણ પરિણામની અંદર ભાવની અંદર મુખ્યતા કેટલી છે? કેમકે અહીંયા કર્મ અને નોકર્મ બે લીધા છે. આપણે વ્યવસાયની રીતે નિવૃત્તિ લીધી, પણ આપણા આપણા શરીરને સાચવવું, જાળવવું, સંભાળવું, બીજા આપણા જે અનુકૂળતાના સાધનો છે એને સાચવવા, જાળવવા, આપણે વધારવા માટેનો વ્યવસાય છોડ્યો, સંતોષ પકડ્યો કે આટલું છે ચાલશે હવે, પણ વધારવા માટે જે સાવધાની છે એ જાળવવા માટેની સાવધાની છે. એટલે વિચારવું એ પડે કે આપણી સાવધાની ક્યાં છે? આપણે આત્મકાર્ય માટે સાવધાન છીએ કે આત્મકાર્યમાં સાવધાન નથી થયા અને બીજે સાવધાન છીએ? એટલી કાળજીથી વિચારવું પડે. બાકી ગેરેન્ટેડ વાત છે કે ટોપ પ્રાયોરિટીમાં આ કામને તમે લ્યો અને તમને ધર્મ પ્રાપ્તિ ન થાય, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, બની જ ન શકે. બેનશ્રીના બે વચનામૃત છે, એક બીજું વચનામૃત છે અને એક 21 નંબરનું છે કે જેને અંતરથી આત્મકલ્યાણ માટેની જિજ્ઞાસા અથવા ભાવના ઉત્પન્ન થઈ હોય એને આત્માની લગ્ન લાગે, આત્મકાર્યની લગ્ન લાગે એટલે એની પાછળ પડી જાય, એને તાલાવેલી ઉત્પન્ન થાય અને એનું કાર્ય થાય જ ન થાય એમ નથી. જ શબ્દ વાપરો છે થાય જ, એવો જ વિષય એમણે ભાવના માટે લખ્યો છે 21 નંબરમાં, કે જેને અંતરની ભાવના ઉઠી હોય આત્મકલ્યાણની. 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે, શું એનું કાર્ય ન થાય તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. એક પરમાણુ પણ અભાવ નથી પામતો, 14 બ્રહ્માંડમાં તો અનંત અનંત પરમાણુ છે, એનો નાશ ક્યાંથી થાય? ભાવનામાં આટલું બળ છે અને આ ભાવના એ જ મુમુક્ષુતાનો બેઝમેન્ટ છે, પાયો જેને કહેવામાં આવે. આપણે મકાન કરીએ કે મંદિર કરીએ ત્યારે એનું મંગળ શિલાન્યાસ કરીએ છીએ ને, અને પાયાનું એન્જિનિયરિંગમાં કાંઈ પણ ખામી ન ચાલે. તમે બીજી જગ્યાએ કોઈ નબળી પાતળી ચીજ વાપરો તો ચાલે, શું બીજા જે બિલ્ડિંગ મટીરિયલ છે એની અંદર બીજી જગ્યાએ કરકસર કરો તો ચાલે, કે ભાઈ આપણે 6 ફૂટનું બારણું છે 5.5 ફૂટનું કરો, લાકડું વધારે મોંઘું થઈ ગયું છે. અથવા તમે 10 ફૂટની ઊંચાઈ લેતા હો, 9.5 ફૂટ નહીં લ્યો, એટલી ઈંટ ઓછી વપરાશે, એટલો સિમેન્ટ ઓછો વપરાશે, એમ ચાલે. પણ પાયાની અંદર કોઈ પણ માણસ ભૂલ કરે એનું મકાન પડી જાય, બહુ મોટી નુકસાની આવી પડે. એમ આ વિષયનો જે પાયો છે તે આત્મ સ્વરૂપની પ્રાપ્તિની ભાવનાનો પાયો છે. એ ભાવનાની અંદર જરા પણ કસર કે મોળપ રહી એટલે આત્મકલ્યાણ નથી થવાનું. અને એ ભાવના યથાર્થ થઈ, પર્યાપ્ત માત્રામાં થઈ, એડેક્વેટ પરિસ્થિતિ કામ થાય થાય ને થાય, એની જ્ઞાનીઓએ ગેરંટી આપી છે, પોતાના અનુભવ કરીને ગેરંટી આપેલી છે. એટલે વાત સોલિડ છે, જે છે એ વાત સોલિડ છે, થવાનું પણ સોલિડ કારણ છે ને નહીં થવાનું પણ સોલિડ કારણ છે, એટલું જ એમ જ છે. એટલે એ વાત મુમુક્ષુ જીવે વિચારવી ઘટે છે કે આપણે મંગળ શિલાન્યાસ કરવાનું છે સિદ્ધ પદનો. અલ્ટિમેટ ગોલ શું છે આપણો? મોક્ષ પામવાનો. કેમ કે આપણે સુખ પૂરેપૂરું જોઈએ છીએ અને હંમેશને માટે જોઈએ છીએ, અને એ મોક્ષ દશા સિવાય સંભવ નથી. જ્યારે આપણું એચિવમેન્ટ આટલું મોટું છે તો એનો પાયો પણ આપણો એટલો જ મજબૂત હોવો જોઈએ, એના પ્રમાણમાં જ મજબૂત હોવો જોઈએ. એ વાત સહેજે સમજી શકાય એવી છે અને તેથી એને ટોપ પ્રાયોરિટીમાં લેવી જ જોઈએ, તો જ કામ થાય ને, નહીતર કામ ન થાય. બે જ વાત છે, કાં તો એને લાસ્ટ પ્રાયોરિટીમાં રાખો, કોઈ દી કામ થાય નહીં, બીજી પ્રાયોરિટી નથી આમાં. અને જો એને ટોપ પ્રાયોરિટીમાં રાખો તો કામથી આવીના રહીએ નહીં. અત્યાર સુધીના કરેલા ધર્મ સાધનમાં સંસાર ફેળ્યો છે, મોક્ષ નથી ફેળ્યો. કારણ શું? કે ગોલ સંસારનો રહ્યો છે, એ તો અનાદિનો છે જ બધાને. જો સાધ્ય મોક્ષ હોય તો પરિણામ રૂપી સાધન મોક્ષ માર્ગ રૂપ થાય, મોક્ષનું સાધન થાય. કેમ કે સાધન સાધ્ય ને એકબીજાનો સંબંધ છે. અનાદિનો જો મોક્ષનો ના બદલે સંસારનો ધ્યેય છે, સાધ્ય છે, તો બધા જ સાધન સંસાર રૂપે ફળવાના, પુણ્ય થવાનું, પુણ્યનું ફળ આવશે, પુણ્યનું ફળ આવતા પાપ થશે ને પાપ ભોગવવું પડશે, બીજાનો ઉપાય જ નથી, દુઃખ થયા વગર રહેવાનું જ નથી, દિવસ પછી રાત ને રાત પછી દિવસ આવ્યા વગર રહે નહીં, આ વસ્તુ સ્થિતિ છે. એટલે અહીંયા જેને સાચું જ્ઞાન થાય છે, આચાર્ય મહારાજે 3 ગાથામાં શું કહ્યું? કે જેને સાચું જ્ઞાન થાય છે તે ક્રોધાદિ દોષ કરતો નથી, તેનું ફળ દુઃખ તેને ભોગવવું પડતું નથી, અને આ સંસારમાં એને ક્યાંય પણ 4 ગતિમાં પરિભ્રમણ કરવું પડતું નથી. એને સંવર કહે છે, એને ધર્મ કહે છે. અને એ વાતને વિસ્તારથી સમજાવવા માટે ટીકાકાર આચાર્ય દેવે ટીકા લખી છે, ટીકાનો વિષય આપણે સવારના સ્વાધ્યાયમાં લેશું. અત્યારનો સ્વાધ્યાયનો સમય સમાપ્ત થાય છે, થોડી ચર્ચા કરવી હોય તો કરી લઈએ. નિમિત્ત નો આધાર કેવી રીતે લઈએ છીએ? એવું છે, જે ભૌતિક સાયન્સ છે એ થિયરી ઓફ રિલેટિવિટી ઉપર ચાલે છે. એનો જે પ્રિન્સિપલ છે એ થિયરી ઓફ રિલેટિવિટી છે. આધ્યાત્મિક સાયન્સ અથવા આપણા ધર્મનો જે સાયન્સ છે એ થિયરી ઓફ નોન રિલેટિવિટીની પ્રધાનતામાં ચાલે છે. હા, એ જ જ્ઞાન શીખવવું જોઈએ કે પદાર્થ, એના ગુણધર્મો, એનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ એ કેવી રીતે કામ કરે છે. એટલે થિયરી ઓફ નોન રિલેટિવિટીને મુખ્ય કરીએ છીએ આપણે, ને આમાં એ વાત ચાલશે. આ ટીકામાં વિજ્ઞાનથી શરૂઆત કરશે આચાર્ય દેવ અને એ જ વાત ચાલશે. એટલે જે સંબંધ છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એ તો બે પદાર્થો વચ્ચેના એક્શન રિએક્શનને સમજાવવાની વાત છે, પણ મુખ્યપણે એની નોન રિલેટિવિટી રાખીને એ વાત છે. નહીંતર એ વસ્તુ સમજાય એવું, રિલેટિવિટી પણ સમજાય એવું નથી. એમ છે એનું ભેદ વિજ્ઞાન કરવું એ તો કહેશે. આમાં કેવી રીતે ભેદ જ્ઞાન કરવું એનો પ્રયોગ આપશે આપણને. એ ઉલટો પ્રયોગ થઈ રહ્યો છે, એકત્વ કરી રહ્યા છે એને ભેદ વિજ્ઞાનથી, ભેદ વિજ્ઞાનના પ્રયોગથી બેને જુદા જુદા અનુભવવાનો પુરુષાર્થ કરવો, પ્રયત્ન કરવો, અને પુરુષાર્થ કરવાથી અવશ્ય સફળ થવાશે અને સુખી થવાનો માર્ગ હાથમાં આવશે. આમ છે રાખે 10 વાગ્યા સુધી રાખે, 9 થી 10.